पेज नंबर 188 गाथा नंबर 81 अणु मात्र पण राखजो मनथी जगन तजाय तो परमार्थ प्रवीण पण त्या सुधी मुक्त न थवाय। हे जीव जे कोई मनमा एक अणु मात्र पण राग राखे छे अने तेने त्या सुधी छोटो नथी त्या सुधी आ संसारमा शब्दोथी परमार्थने जाणवा छता ते मुक्त थतो नथी। નીચ શુદ્ધાત્માના સ્વભાવરૂપ જ્ઞાનની વિદ્યમાનતા છતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ લક્ષણવાળા વિતરાગ ચારિત્રની ભાવના વિના જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી, અર્થાત અલ્પ પણ રાગભાવ છે ત્યાં સુધી મોક્ષ થતો નથી। જ્યાં સુધી મનમાં જરા પણ રાગ છે પણ તે રાગને તે છોડે નહીં ત્યાં સુધી તેને ગમે એટલા સંસારમાં રહેવા છતાં પરમાર્થને જાણે પણ તે મુક્ત થાય નહીં।
એટલે મોક્ષની અંદર જ્યાં સુધી રાગનો અંશ પણ હોય કોઈના પ્રત્યે તો એ પરમાર્થ પ્રવીણ હોય એટલે ઘણો હોશિયાર હોય પણ મુક્ત ન થાય। આ જ ગાથા કુનકુંદાચાર્યજીની આપણે બોલીએ છીએ, જીવને તે હોય આગમ દર ભલે પણ જાણતો નહીં, એ અહીંયા કહ્યું છે કે અણુ માત્ર એટલે રાગ છે એ અંશે પણ મોક્ષ માટે સહાયક નથી, બાધક છે। 82
શાસ્ત્રો જાણી તપ કરી પણ પરમાર્થ અજાણ, પરમાત્માના અનુભવી ત્યાં સુધી મુક્તિ ન જાણ। આ જીવ શાસ્ત્રોને જાણે છે, તપ પણ કરે છે પણ પરમાર્થને જાણતો નથી, અને જ્યાં સુધી તે પરમાર્થને ન જાણે ત્યાં સુધી કર્મથી મુક્ત થતો નથી। જો કે વ્યવહારથી આત્મા અધ્યાત્મ શાસ્ત્રોથી જણાય છે તો પણ નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જ જણાય છે। અનશન આદિ બાહ્ય અભ્યંતર તપોથી પણ આત્મા સધાય છે તો પણ નિશ્ચયથી વિતરાગ નિર્વિકલ્પ ચારિત્રથી જ આત્માની સિદ્ધિ છે। આત્મ સ્વરૂપમાં વિશ્રાંતિ એ જ નિશ્ચય ચારિત્ર છે। વિતરાગ ચારિત્ર વિના એકલા આગમ જ્ઞાન તથા બાહ્ય તપોથી આત્મસિદ્ધિ થતી નથી। સ્વરૂપ રમણતાથી જ આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે, અર્થાત કર્મબંધનથી છૂટવાનું મુખ્ય કારણ એક યથાર્થ આત્મજ્ઞાન તથા આત્મલીનતા છે। પૂર્વોક્ત લક્ષણ પરમાર્થ પરમાત્માની શ્રદ્ધા જ્ઞાન અને અનુભવ વિના બીજો મોક્ષનો માર્ગ નથી, તે વિનાના બીજા સાધન પુણ્યબંધના કારણ થાય છે। શાસ્ત્ર અભ્યાસ પણ આત્મજ્ઞાન માટે કરાય છે, બીજા અર્થે જો કરવામાં આવે તો તે સાર્થક નથી। જેમ દીપકના પ્રકાશથી ઈચ્છિત વસ્તુ જોઈ તપાસીને ગ્રહણ કરાય છે પછી દીપકને તજી દેવાય છે, તેમ શુદ્ધ આત્મતત્વનો ઉપદેશ કરનારા અધ્યાત્મ શાસ્ત્રોથી આ જીવે શુદ્ધ આત્મતત્વને જાણીને ગ્રહણ કરીને તે શુદ્ધ આત્મતત્વનો જ અનુભવ કરવો જોઈએ અને પછી શાસ્ત્રોના વિકલ્પો પણ તજી દેવા જોઈએ, કારણ કે શાસ્ત્ર દીપક સમાન છે અને આત્મવસ્તુ તો રત્ન સમાન છે। શાસ્ત્રો ભણવા છતાં જે શુદ્ધ આત્માને જાણતા નથી તે અજ્ઞ છે। જીવ શાસ્ત્રને જાણે, પરમાર્થ શું છે એ પણ જાણે, પરમાર્થ જે જીવ શાસ્ત્રોને જાણે છે પણ પરમાર્થ કલ્યાણનો અર્થ શું છે તે જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી આત્મા કર્મથી મુક્ત થતો નથી। જો કે વ્યવહારથી આત્મા અધ્યાત્મ શાસ્ત્ર જે છે તે વ્યવહારથી આત્મા સમજાય છે, જણાય છે. આત્મા અધ્યાત્મ શાસ્ત્રોથી જણાય છે, સમજાય છે. પરંતુ સ્વસમ નિશ્ચયથી તો વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વડે જ જણાય છે. બાહ્ય તપ ક્રિયા આ બધું છે, એનાથી આત્મા પ્રાપ્ત થાય છે. પરંતુ નિશ્ચયથી તો વિતરાગ નિર્વિકલ્પ ચારિત્રથી આત્માની સિદ્ધિ છે. આત્મા તો જ પ્રાપ્ત કરી શકાય. એટલે કે આત્મ સ્વરૂપમાં વિશ્રાંતિ, આત્મ સ્વરૂપમાં ઠરવું, એ જ નિશ્ચય ચારિત્ર છે. વિતરાગ ચારિત્ર વિના એકલા આગમ જ્ઞાન અને બાહ્ય તપ ક્રિયા તેનાથી આત્માનું કલ્યાણ થતું, આત્મા સિદ્ધ થતો નથી, આત્મા મળતો નથી. પરંતુ સ્વરૂપ રમણતાથી જ, સ્વરૂપમાં રમણતા, એનાથી જ આત્મા કર્મબંધનથી મુક્ત થાય છે. એટલે આત્મા કર્મબંધનથી મુક્ત ક્યારે થાય છે? કે જ્યારે પોતે સ્વસ્વરૂપમાં રમણતા થાય તો. એટલે કે કર્મબંધનથી છૂટવાનું મુખ્ય કારણ એ ખાલી આત્મજ્ઞાન છે, અને આત્મામાં લીનતા એ જ ખરી આત્મસિદ્ધિ છે. પૂર્વોક્ત લક્ષણ એટલે પરમાત્માની શ્રદ્ધા, જ્ઞાન અને અનુભવ વિના બીજો મોક્ષનો માર્ગ નથી. અને તે વિનાના જે બીજા સાધન કરીએ છીએ, તપ બાહ્ય ક્રિયા બધે કરીએ છીએ, એ તો બધા એનાથી તો પુણ્યનો બંધ થાય છે. અને શાસ્ત્ર અભ્યાસ પણ આત્મજ્ઞાન માટે કરાય છે, પરંતુ તે સાર્થક નથી. જેમ દીપના પ્રકાશથી બીજી વસ્તુ જોઈ શકાય છે, પરંતુ પછી દીપકને ત્યજી દેવામાં આવે છે, એવી જ રીતે સુતાત્માનો જે ઉપદેશ કરે છે એવા શાસ્ત્રો જીવને સુધાત્મ તત્વ જાણે પછી એને છોડી દેવાય છે. છોડીને તે શુદ્ધાત્માનો તત્વનો જ અનુભવ કરવો જોઈએ, પછી શાસ્ત્રના વિકલ્પો પણ ત્યજી દેવા જોઈએ. શાસ્ત્રો ભણવા છતાં જે શુદ્ધાત્માને જાણતા નથી તે અજ્ઞાન અજ્ઞ છે.
82મી ગાથામાં સૂત્ર શું છે? મુક્તિ ત્યાં સુધી નથી, ક્યાં સુધી નથી?
કર્મબંધન.
જ્યાં સુધી પરમાત્મા તત્વ, પરમાત્મા તત્વ શું છે? શુદ્ધ આત્મસ્વરૂપ. પરમાત્મા તત્વ શુદ્ધ આત્મસ્વરૂપ, સ્વસંવેદન જ્ઞાન, માત્ર ને માત્ર આત્માનું જ્ઞાન, આત્મસ્વરૂપનું ભાન, આત્મસ્વરૂપમાં રમણતા, આત્મસ્વરૂપમાં લીનતા. ત્યાં સુધી મુક્તિ નથી જો એ અનુભવ ન થાય. છેલ્લી કસોટી અનુભવ છે. એટલે કે શાસ્ત્રો જાણે ને તપ કરે પણ પરમાર્થથી અજાણ છે. એટલે પરમાર્થ એટલે પરમાત્માને, પરમાત્માના અનુભવને એ જાણતો. પરમાર્થનો વિષય એ વાદ વિવાદનો વિષય નથી, અનુભવનો વિષય છે. પરમાર્થની બાબતમાં જેટલા જેટલા શાસ્ત્રાર્થ ચાલે છે, વાદ વિવાદ ચાલે છે, એ કોઈ પરમાર્થને પામી શકતા નથી. વાદ વિવાદે રે, વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોઈ. આનંદ ગંજી મહારાજે બહુ સ્પષ્ટ થયું. અને જગતના જીવોને પરમાર્થ માટે એ શબ્દોની લડાઈમાં છે. એટલે વાદ વિવાદ, શાસ્ત્રવાદ, જુદા જુદા માર્ગના ભેદ પ્રભેદ આ બધાની અંદરની ચર્ચા કરે, પણ એ કહે છે પરમાર્થ તો અનુભૂતિનો વિષય છે. પરમાર્થ એ અનુભૂતિનો વિષય. એ જ્યાં સુધી અનુભવમાં નથી આવ્યો ત્યાં સુધી એ જીવની મુક્તિ થતી નથી. આ 82 ગાથામાં કહ્યું છે. શાસ્ત્રોથી અનુભૂતિ તરફ જવા માટેની દિશા મળે છે. જેમ દીપકનું ઉદાહરણ આપ્યું કે દીપકથી વસ્તુ ક્યાં પડી છે એ આપણને જાણકારી થાય, પણ વસ્તુનું પ્રાપ્તિ થયા પછી દીપકનું મહત્વ કેટલું? તો આત્મ વસ્તુ છે, આત્મા એ વસ્તુ છે, એનો અનુભવ થયો, એનું પ્રાપ્ત થયું, તો પછી શાસ્ત્રનું મહત્વ. તો શાસ્ત્રને પકડી રાખે પછી તો કે એના વિકલ્પોને પછી છોડી દેવા જોઈએ. શાસ્ત્રના આ રીતથી, આ રીતથી, આ ન્યાયથી, આ નિક્ષેપથી પણ આત્મા પ્રાપ્ત થયો તો પછી ન્યાય નિક્ષેપ જે હોય તે, એ તર્કને પછી કોઈ મહત્વ રહેતું નથી. એ સમજાવે છે ગાથા 82માં કે પરમાત્મા તત્વનો અનુભવ થયો નથી ત્યાં સુધી મુક્તિ નથી, પણ તપ અને શાસ્ત્રો ત્યાં સુધી લઈ જાય ખરા, પણ એમાં એમાં અટવાઈ જાય તો એ જે લઈ જાય અહીંયા ન જાય, અને પછી શાસ્ત્રમાં જ એને રાગ આવી જાય, તપની અંદર રાગ આવી જાય, તો શાસ્ત્રોને તપમાંથી જ પછી નવરો ન થાય. અને આત્માના અનુભવ તરફ જવાનું છે એ લક્ષ્યને ચૂકી જાય. એ વાત મૂકે છે ગાથા 83.
જે જીવ શાસ્ત્રોને ભણવા છતાં મિથ્યાત્વ આદિ વિકલ્પનો ક્ષય કરતો નથી તે મૂર્ખ છે, કારણ તે શરીરમાં રહેલા પણ નિર્મળ પરમાત્માને માનતો નથી, તેની શ્રદ્ધા કરતો નથી. શાસ્ત્રાભ્યાસનું ફળ તો રાગ આદિ વિકલ્પનો ત્યાગ કરી નિજ શુદ્ધ સહજ આત્માનું ધ્યાન કરવું એ છે. માટે મન વચન કાયાને સ્થિર કરી આત્મચિંતન કરવું, જ્યાં સુધી પરમ સમાધિમાં મન સ્થિર ન થાય ત્યાં સુધી અશુભ ઉપયોગ દૂર કરવા, વ્યવહારથી સત્શાસ્ત્રોનો અભ્યાસ તથા ઉપદેશ પણ કર્તવ્ય છે. પરને ઉપદેશતા પણ મુખ્ય લક્ષ્ય સ્વાત્મ સંબોધન રહેવું જોઈએ. શાસ્ત્રો પદેશનું ફળ દેહમાં રહેલા નિજ નિર્મળ પરમાત્માના દર્શન જ્ઞાન અને અનુભૂતિ રૂપ આવવું જોઈએ.
ત્યાંથી ગાથામાં શું સમજાયું? મૂળ સૂત્ર પકડાય એટલે ઘણું છે, આખું બધું વિવરણ વિવેચન આપણે કઈ ઉપદેશ નથી દેવા, બધાને સમજવું છે. પરમાર્થ માર્ગ એ સમજણનો છે, ચર્ચાનો નથી. સમજણ શું થઈ?
શાસ્ત્ર ભણે પણ વિકલ્પ ન છોડે.
શાસ્ત્ર ભણીને શાસ્ત્રોના વિકલ્પ ન છોડે તો એ શાસ્ત્રનો કોઈ અર્થ નથી. કેમ કે વિકલ્પ છોડે કે પોતાના શરીરમાં રહેલો, તનમાં રહેલો પરમાત્મા એને એની નિર્મળ શ્રદ્ધા કરતો નથી અને શાસ્ત્રની શ્રદ્ધા કરે છે. એને શ્રદ્ધા કેની થાય છે? મારે તો સમયસર ગ્રંથ જ જોઈએ, મારે તો આ ગ્રંથ જ જોઈએ, અમે તો આમાં જ માનીએ, અમે આમાં ન માનીએ, શેની શ્રદ્ધા ચાલે છે? અરે પણ તારે ગમે તે શાસ્ત્રથી શ્રદ્ધા કોની કરવાની છે? નિર્મળ આત્માની. અંદર તનમાં રહેલ જે પરમાત્મા છે એની નિર્મળ શ્રદ્ધા, કોઈ પણ પ્રકારના સંદેહ વગર નિર્મળ શ્રદ્ધા, એટલે સ્વસંવેદન નિર્વિકલ્પ અનુભવ, તો નિર્મળ શ્રદ્ધા થાય. હવે આગ્રહ એનો ક્યાં છે? એટલે શાસ્ત્રોનો વિકલ્પ જે નથી ગણતો એને મૂર્ખ કીધો છે. એટલે અત્યારે જે આપણે જેને કંઈક શાસ્ત્રના અભ્યાસીઓ, જ્ઞાતાઓ, બધા પંડિતો, પણ એને આ આચાર્ય ભગવાન શું કહે છે? મૂર્ખ. કેટલો બધો વાત આચાર્ય શ્રી કે આ બધા મૂર્ખ છે. કારણ શું? કે એને શાસ્ત્રના ભણીને એના વિકલ્પની અંદર એ રોકાઈ ગયો. એને પોતાના શાસ્ત્રમાં રહેલી વાત જુદી જ, એના વિકલ્પમાં ગયો, અને પોતાના શરીરમાં રહેલ પરમાત્મા તત્વ છે એનું સ્વસ્વંદ રૂપ નિર્મળ અનુભવ જે થવો જોઈએ, એ તો કરતો નથી. એના શાસ્ત્રમાં લખેલું નહીં પકડાય, આગ્રહ પકડાય, મત પકડાય, માન્યતા પકડાય, અને પછી એ પ્રકારની લખનાર ગુરુ પ્રત્યેનો વિશેષ રાગ થાય, દ્રષ્ટિ રાખતા એ પકડાય. આ બધા અટકવાના કારણો છે, એના નિમિત્તો છે. સદગુરુની ભક્તિ જોઈએ પણ આત્માને ભૂલીને, આત્માને ભૂલીને જો સદગુરુની ભક્તિ જોઈએ, દેવગુરુ ધર્મની ભક્તિ જોઈએ, આત્માને ભૂલીને જોઈએ કે આત્મા માટે લક્ષ્ય ચૂકી જવાય. એટલે કોઈથી પ્રભાવિત થવું, અતિ પ્રભાવિત ન થવું, કોઈથી દેવગુરુ ધર્મથી પ્રભાવિત થાય જીવ, કેમકે પોતે અજ્ઞાની હોય, મિથ્યા માન્યતાવાળો હોય, ભાન ભૂલેલો હોય, સંદેહ સંશયમાં હોય, તો આવા કોઈ મહાત્માથી એ પ્રભાવિત થાય, પણ અતિ પ્રભાવિત થાય કે જેથી પોતે પોતાને ભૂલી જાય. અતિ પ્રભાવિત થનાર એટલે અંજાઈ જવું. સામાન્ય લાઇટમાં આપણે એવા થાય કે આપણી આંખનું તેજ ખલાસ, આપણને પોતાને કઈ ન દેખાય, એના તેજના પ્રભાવથી આપણને પોતાને કઈ ન દેખાય, એ અંજાઈ જવું કહેવાય, કે પોતાની આંખથી જ પોતાને કઈ દેખાય નહીં. એમ અતિ પ્રભાવિતથી એ પોતે પોતાને ભૂલી જાય ત્યાં સુધી એ પ્રભાવિત થાય. એટલે અહીંયા કહે છે કે ભાઈ તન્મા અવસ્થા પરમાત્મા ભૂલાઈ જાય ત્યાં સુધી તારો શાસ્ત્રોનું જ્ઞાન પણ ગાથા ચોર્યા છે. ઉપદેશની સંબંધમાં છે ચોર્યાસી.
બોધ કારણે શાસ્ત્ર સૌ ખરે ભણે જગમાય, તેથી ય થયો ન બોધ ત્યાં તે શું ન મૂરખ રાય. આ લોકમાં નિયમથી જ્ઞાનને માટે શાસ્ત્રનો અભ્યાસ કરાય છે, તે શાસ્ત્રોને ભણવાથી પણ જેને ઉત્તમ જ્ઞાન થતું નથી તે શું મૂર્ખ નથી અર્થાત મૂર્ખત છે. આ લોકમાં જોકે લોક વ્યવહારથી નવીન કવિતા કરનાર કવિ, પ્રાચીન કાવ્યોની ટીકા કરનાર ગમક, જેને વાદમાં કોઈ ન જીતી શકે તે વાદી, અને પોતાની વાણીથી શ્રોતાઓને પ્રસન્ન કરનાર વાગ્મી ઇત્યાદિ ગુણો શાસ્ત્રીય જ્ઞાનથી ઉત્પન્ન થાય છે, તો પણ નિશ્ચયથી વિતરાગ સ્વસંવેદન જ્ઞાનને જ આગમમાં વખાણ્યું છે. પરમાત્માને પ્રકાશક અધ્યાત્મ શાસ્ત્રોથી ઉત્પન્ન થયેલ વિતરાગ સ્વસંવેદન રૂપ જે બોધ છે તે જ ગ્રહણ યોગ્ય છે, બીજો બોધ નહીં. સ્વસંવેદન જ્ઞાન વિના શાસ્ત્રોને જાણવા છતાં જીવ મૂરખ અજ્ઞાની જ છે. પરમાત્મા પ્રકાશક શાસ્ત્રોને જાણીને સ્વપદમાં વિશેષપણે લીન થવું જોઈએ. કહ્યું છે કે વૈરાગ્યમાં તત્પર પુરુષો, વીર પુરુષો થોડું શીખીને પણ સિદ્ધ મુક્ત થાય છે, પણ વૈરાગ્ય વિના અનેક શાસ્ત્રો ભણવા છતાં મોક્ષ થતો નથી. ઉપરનું કથન વૈરાગ્યની પ્રધાનતા બતાવવા માટે છે, પણ શાસ્ત્રાભ્યાસનો નિષેધ કરવા અર્થે નથી. તેમ મારામાં વૈરાગ્ય નથી એમ બોલીને શાસ્ત્ર અભ્યાસ તજી દેવાનો પણ નથી. અન્યત્ર પણ કહ્યું છે કે જેમ કોઈ માણસ દાણા વગરનું ઘણું પરાડ નિરર્થક એકઠું કર્યા કરે છે, તેમ આ જીવે શાસ્ત્રોના અક્ષરોમાં પણ મન આપ્યું પણ પોતાના આત્મામાં મનને સ્થિર ન કર્યું. આ પાઠને ગ્રહણ કરીને શાસ્ત્ર અભ્યાસીઓને દોષ ન દેવો, પણ આત્માને ઉપકારક એવા ગ્રંથોના અભ્યાસ વધારો. તેમજ શાસ્ત્રના જાણનારાઓએ પણ મંદગતિ અને અલ્પ ક્ષયોપશમવાળાની નિંદા ન કરવી.
કેમ કે નિંદા કરવાથી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, તેથી સંસાર પરિભ્રમણ વધે છે અને ઘણા કાલ સુધી બોધિની પ્રાપ્તિ થતી નથી, તેમ વર્તમાનમાં તપશ્ચરણાદિ નાશ પામે છે. જ્ઞાનને માટે શાસ્ત્રનો જે અભ્યાસ કરાય છે તેથી ઉત્તમ જ્ઞાન થતું નથી. જે આત્માને નથી જાણતો એટલે એને જ્ઞાન થતું નથી. ઘણા એમ કે વાદ વિવાદ કરે પણ એટલે કંઈ એ પોતે આત્મજ્ઞાની છે એવું નહીં. જે પોતાના આત્માને સ્વસંવેદન જ્ઞાનથી જાણે છે અને સ્વપદમાં લીન રહે છે તેને આત્મજ્ઞાન છે. વૈરાગ્ય વગર આત્મજ્ઞાન શાસ્ત્રો ભણીએ તો એ મોક્ષ થતો નથી. અને જેમ દાણા વગરનું પરાળ એકઠું કરીએ તેમ જીવો શાસ્ત્રોના અક્ષરોમાં પણ મન આપ્યું પણ પોતાના આત્મામાં મનને સ્થિર ન કર્યું, શાસ્ત્રો વાંચ્યા પણ પોતે આત્મામાં સ્થિર ન થયો, એટલે કંઈ શાસ્ત્રોનો દોષ ન દેવો. ને નિંદા ન કરવી, રાગદ્વેષ, નિંદા કરવાથી રાગદ્વેષ થાય છે અને એથી સંસારનું પરિભ્રમણ વધે છે.
ગાથા 84 ની અંદર શું વાત મૂકી? શાસ્ત્રનું વાંચન શા હેતુથી થવું જોઈએ? બોધ, બોધ માટે થવું જોઈએ. જો બોધ ન થયો હતો અને શાસ્ત્રનું વાંચન થયું એટલે તાત્પર્ય મળ્યું નહીં, સાર મળ્યો નહીં, એનો ભેદ રહસ્ય એ સમજાયું નહીં, તો કે છે એને શું મૂર્ખ ન કહેવો? આ બધું આગમની અંદર જે વાત મૂકી કે હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને, એને જીવનો બોધ ન થયો, હું જીવ છું એવો તો બોધ થયો જ નહીં. ઘણું વાંચ્યું, હું તો મનુષ્ય છું, પંડિત છું, મિસ્ટર સોયન્સો છું, આ બધો બોધ છે એને ક્યારે? હું જીવ છું, આ બધાથી પર, આ બધાથી ભિન્ન, મારી બધી અવસ્થાથી ભિન્ન, એવો બોધ એને ન થયો. તો એનું વાંચન અધ્યાત્મનું શું ઉપકારી? તો એ કહે છે કે કહ્યું છે શાસ્ત્રમાં, તો એવા ઉદાહરણ આવે છે કે બહુ શાસ્ત્રનું જ્ઞાન ન હોય એને વૈરાગ્ય હોય તો પણ જીવ મુક્તિને પામે, બધાથી પોતાની ભિન્નતા અનુભવ, એવો વૈરાગ્ય જગતના પદાર્થ તરફ, સંગ તરફ, સંબંધ તરફ, સંયોગ તરફ હોય. તો એ કહે છે કે એથી કરીને કોઈ શાસ્ત્ર અભ્યાસનો નિષેધ છે એમ નહીં, પણ એને વૈરાગ્ય પૂર્વના અભ્યાસના કારણે થયો છે, તો એને શાસ્ત્રનો નિષેધ પણ ન કરવો, કારણ કે શાસ્ત્રથી એને વૈરાગ્યનું, જગતના પદાર્થોનું જ્ઞાન થાય અને એ જ્ઞાનની નિરર્થકતા સમજાય એટલે એને પદાર્થ ઉપર વૈરાગ્ય આવે, ઉદાસીનતા આવે. ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે દાણા વગરનું ઘાસ એકઠું કરે, પરાળ એટલે જે હંમેશા દાણા અનાજ હોય સેમાં હોય એના ડુંડામાં જોઈ ને, તો ડુંડા એકત્ર કરે ને અંદર દાણા ન હોય, તો કે છે એમ આ શાસ્ત્રના પાઠ ગ્રહણ કરે અને અંદર જે દાણારૂપી જે તત્વ છે એ તો છે નહીં, તો એ અભ્યાસ વધારનારો એ પણ કાંઈ મેળવી શકતો નથી. એટલે જુદી જુદી રીતે કહે છે કે એને પોતે બહુ ભેગું કર્યું પણ એને પોતાને આત્મા પ્રાપ્ત થયો નહીં, તો જેણે નથી કર્યું એની નિંદા કરવાની જરૂર નથી. તમે કરીને શું કર્યું? આ કંઈ ભણતો નથી, આને કંઈ અભ્યાસ નથી, આને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ તમને જ્ઞાન છે એનું શું કર્યું? એને તમારી પાસે પણ દાણા વિનાનું છે, તમે ડુંડા ભેગા કર્યા જેટલા શાસ્ત્ર ભણ્યા એને, તમને એની અંદરથી એનું તત્વ, એનો સાર એ ગ્રહણ થયો નહીં. એટલે કહે છે કે તો એની પણ નિંદા ન કરો, ક્ષયોપશમ ઓછો છે તો એની પણ નિંદા કરો માં, કારણ કે એનાથી તો રાગદ્વેષ વધી જશે અને રાગદ્વેષથી કર્મની ઉત્પત્તિ થાય અને સંસારનું પરિભ્રમણ વધે છે. અને એનું બીજું મોટું નિંદાનું એક મોટો અવગુણ એ છે કે નિંદા કરનારને બોધિ પ્રાપ્ત ન થાય. બોધિ એટલે બોધની સમજ, યથાર્થ સમજ, બોધનો અનુભવ. બોધ અનુભવમાં આવે એ બોધિ કહેવાય. બોધિ દુર્લભ પ્રાપ્ત એ ભાવના કીધી છે 12 ભાવનામાં. બોધિ દુર્લભ, બોધ ઘણી વાર મેળો, બોધિ નથી. આપણે ઘણી વાર ઘણી શિખામણ ઘણાની સાંભળી, બોધિ નથી. સમજો કઈ નહીં, કોરો ને કોરો. 12 પુષ્કરાવર્ત મેઘ વરસે પણ નર્મદાનો મક્ષિલ્યો પથ્થર એ જ્યારે ફોડો ત્યારે કોરો ધાકડ, એને બોધિ ન હોય. એમ જીવ અનેક લોકોના સંતોના સમાગમમાં આવે, બોધ સાંભળે, બોધ સાંભળે પણ બોધિ એનામાં ઉત્પન્ન થાય નહીં. કારણ કે આ રાગદ્વેષ યુક્ત નિંદા કુટલી પરપરિવાદ આ બધું જે 18 પાપસ્થાનક છે ને, એ બધા એને કારણે થઈને એના જીવનની અંદરનો કવચ થઈ ગયો છે. એ કવચ એવું છે કે બોધ એને કાનમાંથી પ્રવેશ થાય પણ હૃદયમાં પ્રવેશ થઈ શકે નહીં. એનું મન છે એ આત્મામાં સ્થિર ન થાય. એનું મન છે એ આત્માને એને સ્થિર, એ આત્મામાં મનને સ્થિર ન કર્યું. મન તો પરમાં જ ભમે છે, પરમાં જ વસે છે. કેમ કે એમાં એને બહુ મજા આવે છે, રાગદ્વેષની મજા આવે છે, નિંદાની મજા આવે છે, કુથલીની મજા આવે છે, ચાળી ચુગલીની મજા આવે છે, પરિવારની મજા આવે છે, આનંદ આવે છે. હંમેશા કોઈની ટીકા કર્યા કરવી, આ કર્યા કરવું, તે કર્યા કરવું, એમાં એને મજા આવે છે. એને એ સંવેદન, પર સંવેદન વેદાય છે, સ્વસંવેદન થતું નથી. તો કે એને પણ બુદ્ધિ થતી નથી. અને પોતે વર્તમાનમાં જે કંઈ તપ કરતો હોય એ બધું તપ તો નાશ પામે છે. આ બધા અવગુણનું પરિણામ એ છે કે એને બુદ્ધિ એ પ્રાપ્ત થતી નથી અને એને આવી બહારથી શારીરિક જે કંઈ કઠિન તપશ્ચર્યાઓ કરી એ પણ બધી નાશ પામે છે, એ કંઈ ફળીભૂત થતી નથી. 85 બોધિથી સ્વસંવેદન થાય. હું આત્મા છું એ બોધ થયો. હજી ક્યારે એવી અનુભૂતિ આવી નથી હું આત્મા છું, એ જેદી થાય તેદી બોધિ થાય. હું આત્મા છું એ આપણો બોધ થયો. બોધ સરસ છે, પરફેક્ટ છે. અનુભવ થયો અંશે પણ એ બોધિ કહેવાય. જે બોધ છે બોધ તો ઉપદેશ છે, બહુ સરસ. કોઈકે કહ્યું કે તું આત્મા છું, હું સચ્ચિદાનંદ છું, નથી સતની ખબર, નથી ચિત્તની સુધી અને નથી આનંદની અનુભવ, અને હું સચ્ચિદાનંદ છું. બોધ થયો, બોધિ નથી. જે દિવસે એવું અંદરમાં અનુભવ થાય, સ્વસંવેદન થાય, પોતાને અનુભવ થાય કે હું કહેવાતો હું નથી, હું કહેવાતો હું નથી, સંગ સંબંધવાળો હું નથી, સંયોગવાળો હું નથી, અત્યાર સુધી તો મારી અનાદિની આ ભ્રમણા, આ ભ્રાંતિ, આ સ્વપ્ન છે, બીજું કાંઈ નથી. હું તો એક સચ્ચિત આનંદ સ્વરૂપ છું. ઓહો, આ બધાનો જોનારો ને જાણનારો છું. હું આ મય નથી, આનાથી તો જુદો છું, ભિન્ન છું અને અસંગ છું. આ એકેય વસ્તુનો મને સંગ છે એ પણ એ મારી ભ્રાંતિ હતી કે સંગથી હું છું. આ સંગ હોય કે ન હોય, સંગ તો બદલાયા કરે છે. સંગ એકને ક્રિય છે, એક જન્મનો ઇંદર છે બધા જન્મમાં. તો સંગથી હું પર એવો અસંગ પણ જાણવાનું મારું કાર્ય તો સદા છે, મારો ઉપયોગ એ તો સદા છે અને મારું અસ્તિત્વ એ પણ સદા. ઉપયોગી સદા અવિનાશ એવો હું છું. આવું જ્યારે પોતાને ભાન થાય, હવે કોઈએ કીધું છે માટે નહીં, જ્યારે એને સ્વસંવેદન થાય છે, બોધિ થાય છે, ત્યારે ફલાણા ભાઈ કહે છે અથવા ફલાણા ગ્રંથમાં લખ્યું માટે હું આત્મા છું, પોતાનો અનુભવ છે. જીવના અસ્તિત્વપણાનો ક્યારે પણ ત્રણ કાળમાં સંશય નહીં થાય. આ બુદ્ધિ છ પદનું એ જે આથરણ છે કે કોઈ દિવસ એના નિત્યપણાની ક્યારે પણ ત્રણ કાળમાં સંશય પ્રાપ્ત નહીં થાય. આ બુદ્ધિ હવે કોઈએ કીધું છે માટે નહીં, શ્રીમદ રાજચંદ્રએ કહ્યું માટે હું આત્મા છું. અરે શ્રીમદ રાજચંદ્ર નો કહે તો હું આત્મા છું. આ બુદ્ધિ છે. અને જ્યારે બુદ્ધિ થાય છે એટલે બાકીના બધા વિકલ્પો છૂટી જાય છે. ગાથા 85.
તીર્થ તીર્થ ભમતા છતાં મૂઢ મુક્ત નહીં થાય, કારણ જ્ઞાન રહિત તે જીવ મુનિવર ન ગણાય. હે જીવ, અનેક તીર્થોમાં ભ્રમણ કરનારા મૂર્ખ જીવોનો મોક્ષ થતો નથી, કારણ કે જે જ્ઞાન રહિત છે તે મુનિ નથી પણ સંસારી છે. નિર્દોષ પરમાત્મ ભાવનાથી ઉત્પન્ન થયેલ જે વિતરાગ પરમાનંદરૂપ નિર્મળ જળ તેના પૂર પ્રવાહયુક્ત નિર્જળ સમાન જ્ઞાન દર્શન આદિ ગુણના સમૂહરૂપી ચંદન આદિ વૃક્ષોના વનથી સુશોભિત દેવેન્દ્ર ચક્રવર્તી ગણધરાદિ તીર્થ યાત્રાળુઓના કાનને સુખકારી એવા દિવ્ય ધ્વનિથી શોભાયમાન તથા અનેક મુનિજન રૂપી રાજહંસ આદિ નાના પ્રકારના પક્ષીઓના શબ્દોથી મહામનોહર જે અરિહંત વિતરાગ સર્વજ્ઞ દેવ છે તે જ નિશ્ચયથી ગંગાદી તીર્થ છે. પણ લોક વ્યવહારમાં પ્રસિદ્ધ એવા ગંગાદિક એ તીર્થ નથી. પરમ નિશ્ચયથી તો વિતરાગ નિર્વિકલ્પ સમાધિમાં લીન એવા મોક્ષાર્થીઓને સંસાર તરવાના ઉપાયમાં કારણભૂત હોવાથી જિનેશ્વરરૂપ પરમ તીર્થના જેવું જે નિજ શુદ્ધ સહજાત્મ તત્વનું સ્મરણ એ જ તીર્થ છે. વ્યવહારથી તીર્થંકર પરમદેવ આદિના ગુણ સ્મરણના કારણરૂપ હોવાથી તેમના નિર્વાણ સ્થાન આદિ તીર્થરૂપ છે જે મુખ્યપણે પુણ્ય બંધના કારણ છે. અહીં ભાવાર્થ એ છે કે ઉપર કહ્યું જે નિશ્ચય તીર્થ તેની શ્રદ્ધા પરિજ્ઞાન અને અનુષ્ઠાન રહિત એવા અજ્ઞાની જીવોને બીજા તીર્થો મુક્તિના કારણ થતા નથી. જે મૂર્ખ જીવો અજ્ઞાનથી બધા તીર્થોમાં ભ્રમણ કરે છે તેને સંસારી કહ્યા છે, તે મુનિ નથી કારણ કે તે જ્ઞાન રહિત છે. સાચા અર્થમાં તો તીર્થ કોને કહેવાય એની પરમાર્થથી સોરી વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાખ્યા આપી છે કે ભાઈ નિશ્ચયથી આને તીર્થ કહેવાય, જ્યાં જિનેશ્વર ભગવાન છે એને જ તીર્થ કહેવાય. આપણે એમ કહીએ કે ભાઈ ગંગામાં જઈએ તો આપણા પાપનો નાશ થાય વગેરે એવું કાંઈ, તો ગંગાદિકાદિ એ બધા જે છે એને તીર્થ ન કહેવાય. નિશ્ચયથી તો જ્યાં અરિહંત વિદરાક સર્વજ્ઞ દેવ છે તેને જ તીર્થ કહેવાય છે. અને એની આપણે શ્રદ્ધા પરિજ્ઞાન અને અનુષ્ઠાન તેના પર આપણે તેવા તીર્થ ઉપર શ્રદ્ધા પરિજ્ઞાન અને અનુષ્ઠાન ન હોય તો તે તીર્થ મુક્તિના કારણ નથી થતા.
સામાન્ય બાહ્ય જે જીવને દ્રષ્ટિ હોય એનાથી નિશ્ચયની દ્રષ્ટિ અહીંયા 85મી ગાથામાં આપી છે. એક તીર્થ છે બાહ્ય અને એક પ્રકારના સ્થાન છે, નદીઓ છે, પર્વતો છે, મંદિરો છે, ચૈત્યો છે, આ બધા સ્થાનો છે. ગાથામાં આનો કોઈ નિષેધ નથી કરતા, પણ એ કહે છે કે આ બધા તીર્થ ભમે એનાથી મુક્તિ થાય તો કે જે થઈ ન શકે. જીવ એમ સમજે છે, આ એની એક માન્યતા થઈ ગઈ છે કે ચાલો જેટલું બને એટલી જાત્રાઓ કરી લઈએ. પણ અહીંયા કહે છે કે આવી જાત્રાઓ એને અનંત વાર કરવા છતાં, અરે 14 રાજલોકનું ભ્રમણ કર્યું છે તો બધે નથી જૈનમાં, ગંગામાં પેદા નથી થયો, હિમાલયમાં નથી થયો, અનંતના પરિભ્રમણમાં કયું ક્ષેત્ર એવું છે કે જ્યાં એને જન્મ મરણ કર્યા નથી? તો દ્રષ્ટિ આપે છે કે જ્ઞાન રહિત હોય તો એ જીવ મુનિ ન કહેવાય, અને મુનિ વિના મોક્ષ સંભવે નહીં, મુક્તિ સંભવે નહીં. મુનિપણું, આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, એ મૌન થઈ જાય સંસારના વિષયોથી, સંસારના પદાર્થોથી, સંસારના સંગ સંબંધોથી. એને પાંચે ઇન્દ્રિયો હોવા છતાં એ ઇન્દ્રિયોના વિષયની અંદર મૌન છે એ મુનિ. એને આંખ નથી એમ નહીં, કાન નથી એમ પણ નહીં, પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ છે, એના વિષયો પણ છે, પર્યાપ્તિ છે, છતાં પણ એના પ્રત્યે એને રસ રુચિ નથી, ભોગનો ભાવ નથી. એનાથી જે મૌન થયો છે એટલે એની વૃત્તિઓને જેને પાછી વાળી છે. મૌન થવું એટલે શું? બોલવાનો ભાવ થવો, એને સમાવી દેવો. આપણે મૌન રાખવું એટલે શું? તને ઘણું ઘણું બોલવાની ઈચ્છા થાય પણ બોલવું નહીં. એટલે પછી પાંચ, પેલા આ સમજી લે મૌન, પછી એ બધી આગળની વાત થઈ ગઈ. મૌન એટલે શું? તો કે જ્યાં વૃત્તિ થાય બોલવાની, શબ્દ આવડે છે, જાણીએ છીએ, સરસ કહી શકાય, તો પણ બોલવું નહીં, તો કે આજ મારે મૌન વ્રત છે, અથવા અત્યારે મારે મૌન રહેવાનું છે. એ મૂંગો શબ્દ એ છે કે જેને બોલવું છે પણ બોલી શકતો નથી, અને મૌન એ છે કે જે બોલી શકે છે છતાં બોલતો નથી. આપણે મૂંગા ને મૌન બે એક કરી નાખીએ. એમ પાંચે ઇન્દ્રિયોના સંબંધમાં ઉઠતી વૃત્તિઓ શક્તિ છે, જાણકારી છે, છતાં પ્રવૃત્તિ થતી નથી, અને નિવૃત્તિમાં છે. વૃત્તિ વહે નિજ ભાવમાં, થયો અકર્તા ત્યાં, અથવા પરમાર્થે સમકિત. આ એનું સમકિતનું લક્ષણ છે, આ શુદ્ધ સમકિતનું લક્ષણ થયું, આ પરમાર્થ સંકેતનું લક્ષણ થયું, કે જે સંકેત એને વિતરાગતા તરફ લઈ જાય. વિતરાગતા આવે કે જ્યાં સમ્યક ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર ઉત્પન્ન થાય. એ ત્રીજું સંકેત, એ પરમાર્થે સંકેત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. તો એ વૃત્તિ છે, એ વૃત્તિ ક્યાં છે? તો કે પાંચે ઇન્દ્રિયોના વિષય અને પાંચ અંદર અભ્યંતર ઇન્દ્રિય એટલે મન, આ બધા વિષયોની અંદર એની નિપુણતા છે, કુશળતા છે, છતાં પણ બાહ્ય પરથી એને પોતાની વૃત્તિઓને પાછી વાળી અને અંદરમાં સમાવી દીધી. સમજ્યા તે સમાયા, સમાયા તે મૌન થયા. જે સમાયો નથી તે મૌન થઈ શકતો નથી. આ મુનિપણું છે. તો મુક્તિનું કારણ મુનિ, આત્મજ્ઞાનનું લક્ષણ મુનિ પણ. બહુ અદ્ભુત શબ્દ છે. અને આગમની અંદર, આચારાંગની અંદર આ જમ સંમતિ પાસહમ તમ સંમતિ મૌનમ મુનિનમ, એ કૃપાળુ દેવે એ ઉલ્લેખ કરીને આત્મજ્ઞાન ત્યાં મુનિપણું એ શબ્દ પ્રયોગ કરી અને એના અર્થની અંદર એ વાતને મૂકી છે. આખો આગમનો સૂત્રનો સાર મૂક્યો છે કે આત્મજ્ઞાન એટલે શું. આવું મુનિપણું, આવું મૌનપણું, આવું અંતર્મુખતા, આવું જેનું સમાઈ જવું, આવી જેની સમજણ, પોતાના સમસ્ત શરીરનું સમાઈ જવું. શરીર એને ઇન્દ્રિયો છે અને મન છે, એ જ શરીરની અભિવ્યક્તિ છે. એ બધી શક્તિનું અંદરમાં સમાઈ જવું, પર પ્રત્યે વહેવું નહીં. આજે આપણે જીવનનો વિકાસ શેમાં ગણીએ છીએ? બાહ્ય પ્રત્યે વહેવું એને જીવનનો વિકાસ ગણીએ છીએ. મુનિપણામાં શું છે? કે એટલી એની જબરજસ્ત તાકાત સમર્થ હોય છતાં એ વ્યક્તિ પોતામાં સમાઈ ગઈ છે, સ્વતર પાડી છે. પરના લક્ષ્ય વિકાસ નથી, હવે સ્વના લક્ષ્ય છે, સંરક્ષણ છે. તો એક કોઈ અરિહંત પદની અંદર સ્થિત હશે, કેવડી પદમાં સ્થિત હશે, એ કેટલી શક્તિવાળો હશે. એટલે આપણે ત્યાં ઉત્કૃષ્ટ ઉદાહરણ આપ્યું છે ગૌતમનું. કેટલી લબ્ધિ? અનંત. શક્તિ કેટલી, સિદ્ધિ કેટલી. આપણે એને એને ચમત્કાર ગણવા હોય તો ચમત્કાર જે ગણો તે, પણ કેટલી. એવા આનંદગણનું ઉદાહરણ કે જ્યાં કોઈ પથ્થર ઉપર લઘુશંકા કરવા જાય તો પથ્થર પણ સોનામાં ફેરવાઈ જાય. અરે આટલી આટલી તાકાતો છુપાવીને મહાત્માઓ બેઠા હોય, ગોચરીના ઠેકાણા ન હોય અને હોનાના પહાડો તૈયાર કરી શકે, રહેવા માટે ઝૂંપડી ન હોય, ઉઠવા માટે કામડી ન હોય, અને આટલી શક્તિનો ધણી. આ શક્તિ આપણાથી જીરવાઈ ખરી હોય તો છે તો નહીં. આ મુનિપણો જેમ જેમ આત્મા સંબંધી વિચાર થાય, જેમ જેમ આત્મા સંબંધી સમજ આવે, તેમ તેમ જીવ સમાતો જાય. કૃપાળુદેવે એક વાક્યમાં આખો પરમાર્થ માર્ગનું રહસ્ય આપ્યું કે જે સમજ્યા તે, અને જે સમજ્યા તે સમાઈ રહ્યા. ઇટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ છે. જેમ જેમ એની સમજણ વધતી જાય, તેમ તેમ એ જીવ સ્વમાં સમાતો જાય. ઉછળે નહીં, ઉભરા ન આવે. કેટલી સમજ, ગંભીરતા કેટલી છે. આ સાગર વર ગંભીરા ભગવાનને જ્યારે વિશેષણ આપ્યું કે ચંદેસુ નિમલૈરા આઈ ચેસુ અયમ પયાસૈરા સાગર વર ગંભીરા સિદ્ધા સિદ્ધિમ મમદી સંતો, હે પ્રભુ તમે તો સાગર સમાન ગંભીર છો. આખા જગતની સમૃદ્ધિને અને કચરાને સાગર સમાવે છે. વિશ્વનો જેટલો કચરો છે અને જેટલી સમૃદ્ધિ છે. એક બાજુ એ રત્નાકર પણ છે અને બીજી બાજુ ખારાશનો એ સમુદ્ર છે, છતાં ગંભીર છે. એ ક્યારેય છલકાતો નથી, સાગર માઝા મૂકતો નથી. નદીઓ હજુ પૂર આવે, દરિયાના પૂર ન હોય. એવી અદ્ભુત તત્વની વાત પ્રકૃતિમાંથી પકડીને જ્ઞાની પુરુષોએ જગતને આપી છે કે ભાઈ તીર્થનું ભ્રમણ કરનાર તો સંસારી છે, જો એને આત્મજ્ઞાન નથી તો એ મુનિ નથી, અને હજુ મુનિપણું ન આવે ત્યાં સુધી મુક્તિ થઈ ન શકે. પછી આપણે તો પદ સ્તવન બધામાં બોલીએ કે નદીએ નદીએ નાયો, બધી જગ્યાએ તીરથ કેરા, પ્રીતિબેન બધું કહ્યું, બધે દીપ જલાવ્યા, આરતીઓ કરી, તોય ના આવ્યો કિનારો. આ જે છે બ્રહ્મ ભ્રમણનો આરો નથી આવતો, કારણ કે જીવ ભૂલી જાય છે કે તે આ નથી કર્યું, આ જાત્રા નથી કરી. પણ ભાઈ અનંતના પરિભ્રમણમાં આ જાત્રા થઈ કે નહીં, તો હવે વિચાર કે કયું ક્ષેત્ર કે જ્યાં તું જૈનમાં નથી. તો ભાઈ બધે જૈનમાં છું, બધે જ જઈ આવ્યો છું. તો હજી જ્યારે જ્યારે વાત નીકળે ત્યારે મેં આ નથી જોયું, મેં આ નથી જોયું. સંસારી હોય તો કે અમે અમેરિકા નથી ગયા, અમે ઇંગ્લેન્ડ નથી ગયા, મારે હજી ઓસ્ટ્રેલિયા જવું છે, મારે આખી દુનિયા ફરવી છે, અને થોડો ઘણો ધર્મ સમજી ગયો એટલે કે મારે તો આ તીર્થમાં જવું છે, આ જવું છે, હજી મેં આ નથી જોયું, મેં આ નથી જોયું. એમ તમે અહીંયા ગયા હતા, મેં અહીં નથી જોયું, રહી ગયો, કાંઈ વાંધો નહીં. ભાવ થાય, ભાવ થાય. પેલાને જેમ જગત ભ્રમણના ભાવ થાય, એમ એને આ સંસાર. પણ આ ભાવ એ પ્રકારના થાય કે ત્યાં રહેલી તીર્થનું મહાત્મ્ય સાથે જો તદાકાર થઈ શકે તો તીર્થનું મહાત્મ્ય છે. એ વવાણિયા ગયો, એને શ્રીમદનું નામે ન જાણતો હોય, એને વવાણિયા તીર્થ શું ઉપકારી થાય? કઈ ન થાય. તારે તે તીર્થ તો આ દ્રષ્ટિ માટે આપી છે. આ ગાથા 85 એ કહે છે કે જે નિશ્ચય તીર્થ બહુ સરસ સમજાયું છે કે આ ભૌતિક તીર્થ છે એ ગંગા આદિ અનેક તીર્થ સ્થાનો છે, ભૌતિક છે. જિનેશ્વર પરમાત્મા એ તીર્થ છે, પણ એથી વિશેષ તીર્થ કહ્યું તો કે પોતાનું નિજ શુદ્ધ સહજાત્મ સ્વરૂપનું સ્મરણ એ તીર્થ છે. બોલો આ તીર્થે આ જાત્રા કરવા ગયો તો જ આખાદીમાં, તો કે નથી ગયો? નિજાત્મ સહજાત્મ સ્વરૂપનું સ્મરણ એ જ તીર્થ છે. તો એ તેમ બહુ તેમ કે દેરાસર જઈ આવ્યો. ચાલો પરમાત્માના તીર્થના દર્શન કર્યા. પરમાત્મા તીર્થરૂપ છે, ગુરુ ભગવંત તીર્થરૂપ છે, શાસ્ત્રની ઉપાસના તીર્થરૂપ છે, કેમ કે બધામાં તારક ગુણો છે. શાસ્ત્રનું વાંચન પણ જીવને તારવા માટે સમર્થ છે, ગુરુ ભગવંતનો ઉપદેશ પણ તારવા માટે સમર્થ છે, અને જિનેશ્વર ભગવાનના દર્શન પણ તારવા માટે સમર્થ છે. પરંતુ એ દ્રષ્ટિકોણ ન હોય તો, એટલે કે મુનિપણું ત્યાં સુધી પ્રગટ થાય નહીં અને ત્યાં સુધી એનું મુનિપણા વિના મુક્તિ નથી. તો આ કરવાથી, માત્ર કરવાથી મુક્તિ ન થાય એટલી સમજ લેવાની છે. એકાંત પકડવાનું નથી. ગાથા 86.
જ્ઞાની તથા અજ્ઞાનીઓમાં ભેદ છે એમ કહે છે. જ્ઞાની ને અજ્ઞાની બે મુનિવરમાં બહુ ભેદ. જ્ઞાની તનને પણ તજે જાણી, સ્વ પર પ્રભેદ. સમ્યક દ્રષ્ટિ ભાવલિંગી અને મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિઓમાં મહાન અંતર છે. કારણ કે જ્ઞાની મુનિ તો શરીરને પણ જીવથી ભિન્ન જાણી તજી દે છે, શરીરની મમતા તજી સ્વરૂપમાં લીન રહે છે. જ્યારે દ્રવ્યલિંગી મુનિની ભેખમાં જ આત્મબુદ્ધિ હોય છે. વિતરાગ સ્વસંવેદન જ્ઞાનવાળા મહામુનિ સર્વ પદાર્થોથી આત્માને જુદો જાણી દ્રવ્યકર્મ, ભાવકર્મ તથા નોકર્મ કે પોતાના દેહમાં પણ કોઈ પણ પ્રકારે મમતા કરતા નથી, તો પછી માતા પિતા આદિ પરિવાર જે સ્વયમેવ ભિન્ન જ છે, તેમાં તો મમતા કરે જ ક્યાંથી. આ સ્વ પર ભેદને નહીં જાણનાર અજ્ઞાની મૂઢ જ પર પદાર્થોમાં સ્વપણાની માન્યતા કરીને અત્યંત દુઃખી થાય છે અને બંધ દશાને પામે છે. જ્ઞાનીને પર પદાર્થોમાં આત્મબુદ્ધિ નથી, પણ અજ્ઞાનીને આત્મજ્ઞાન ન હોવાથી પર વસ્તુઓમાં મમતા રહ્યા જ કરે છે. આ જ જ્ઞાની તથા અજ્ઞાનીઓમાં અંતર છે. એટલે જ્ઞાની અને અજ્ઞાનીઓનો ભેદ બતાવ્યો છે. બાકી પછી શબ્દ બધા થોડાક અઘરા છે,
આપણે અઘરા છોડી દેવાના.
આટલું પકડાવું છે, બે વચ્ચે
આપણે સાદા સાદા લ્યો, અઘરું નહીં લેવાનું, સાદું સમજવાનું. જ્ઞાની ને અજ્ઞાનીમાં ભેદ છે. દાખલો આપ્યો છે મુનિઓનો, કેમ કે આગળ મુનિની વાત કરી. એ મુનિ પણ જો દ્રવ્યલિંગી મુનિ હોય તો ભેખમાં, એટલે એને વેશ ને સરી વેશ, એને ભેખ લીધો એમાં જ આત્મબુદ્ધિ, કે મેં આ ગચ્છ લીધો, મારો સંપ્રદાય, મારી આ સમાચારી, બસ અહીંયા જ મોક્ષ છે, બાકી હોય જ નહીં, બીજે કાંઈ નથી. ઠોકી ઠોકીને બોલતો હોય, રાડુ પાડી પાડીને. માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. કૃપાળુ દેવે આવા અડધા વાક્યમાં કીધું,
હા
છેલ્લે છેલ્લે પણ આ લેવું જોઈએ. ઓઘો બતાવે ને, મુપતિ બતાવે ને, મોરપીસ બતાવે ને, કંઈક હૈલા કરતું હોય, કોઈ ત્રિપુંડ તાણતા હોય, કે આ જ્યાં સુધી નથી, આ દંડ નથી, આ કમંડળ નથી, આ રુદ્રાક્ષ નથી, ત્યાં સુધી તારી મુક્તિ નથી. આ બધા દ્રવ્ય ડેંગી છે. એને પર પદાર્થમાં મમતા છે, પર વસ્તુમાં મમતા રહ્યા જ કરે છે. ત્યારે સાચો મુનિ, એને પોતાના શરીરમાં પણ મમતા નથી, તો વેશમાં ક્યાંથી હોય? સમજવાનું એટલું સરસ કીધું છે કે જ્ઞાની તનને પણ તજે. સાચો જ્ઞાની, સાચો મુનિ, એ મુનિને પોતાનું જે અસ્તિત્વરૂપ અત્યારે જે વર્તમાનમાં પર્યાયમાં શરીરરૂપ અસ્તિત્વ છે ને, એને પણ પોતાનું નથી માનતો, એ પણ સાચું નથી માનતો, એને પણ અસત માને છે, કે આ પણ એક જૂઠ છે, આ એક મારી પર્યાય છે, આ એક પરનો સમૂહ છે, પૂતગલનો પિંડ છે, આ હું નથી. આવી બે અંતર છે. મુનિઓમાં પણ અંતર કીધા. એક મુનિ પોતાના ભેખની અંદર મમત્વ રાખીને ચાલે છે તે, અને એક મુનિ પોતાના શરીરને પણ પોતાનું માનતો નથી તે. આ મુનિ મુનિની આગળ આવ્યું એટલે આ મુનિપણું આવું છે કે મુનિ વિરક્ત હોય છે. એ વિરક્તિપણું એનું ક્યાંથી? કે સર્વ પદાર્થથી અસંગપણું, આ અસંગપણાની નિશાની છે. કે પોતે અસંગ છે, દેહ ધારણ કર્યું છે છતાં દેહ પોતાનો છે એવી માન્યતા નથી. ત્રણ કાળમાં પણ દેહ પોતાનો હોઈ શકતો પણ આ અસંગપણું. કૃપાળુ દેવ કે છે સાધુ અને આ સાધનાર હોય ત્યારે દેહ સાથે જોયો? આ દેહ વિનાના માટે ઉપદેશ છે જ નહીં. આ કોઈ સિદ્ધ માટે ઉપદેશ કોને છે? જે દેહધારી છે એને. એને કે છે ત્રણ કાળમાં પણ દેહ, ત્રણ કાળથી દેહ ધારણ કરતો આવ્યો છે છતાં નથી. આ શ્રદ્ધા, આ સ્વસંવેદન બોધ. બોધ એમ કે છે અરે પણ નજરે દેખાય છે કે તું છો, તો કે ભલે દેખાય તો પણ હું નથી. જગતની દ્રષ્ટિએ તો ગાંડા જ લાગે ને, છતાં પોતાને અનુભવ છે કે ના હું તો શુદ્ધ ચૈતન્ય છું, સચ્ચિદાનંદ છું. હું આ તમે કયો છો મિસ્ટર એક્સ વાય ઝેડ એ હું નથી, એ બી સી એ હું નથી, આ નામ એ હું નથી, રૂપ તે હું નથી, આ શરીર તે હું નથી, આ મનુષ્ય તે હું નથી, આ વાણીઓ બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર આ તે હું નથી, આ પંડિત અરે દેખાતો નથી એવું ઘણું છે. રાગ દ્વેષ, રાગી દ્વેષી ક્રોધી કામી લોભી માયાવી કલ્પટ એ હું નથી. બરોબર, ઊંડો જા જરા, એવું નથી. હું પોતે જે અનુભવમાં આવું છે, જે જાણનાર છે તે હું છું. ક્રોધ તે હું નથી, ક્રોધને જાણ્યો તે હું છું. મને ગુસ્સો આવી ગયો, ગુસ્સો આવી ગયો તે સ્વરૂપ અને હું જાણું છું તે બે સ્વરૂપ જુદા થઈ ગયા. ખ્યાલ આવી ગયો? મેં મારું જ વિભાવ જાણ્યો, એ મેં જાણ્યો એ મારો સ્વભાવ, અને વિભાવને જાણ્યો તે હું નહીં. આખો સંસાર, આખો સંસાર નાટક છે. બાળ લીલા સમધૂલી ભાસે, જશો વિજયજી મારે, અરે નાના છોકરાના ખેલ હોય ને જેમ રમતમાં રેતીમાં કરતા હોય, અને પછી પાછા હાંજી છૂટા પડે ત્યારે પોતાના રમકડા પોતે તોડીને હિલા જાય, એમ આખું જગત જ્ઞાનીઓને સંસાર આ જગત રમતના રેતીના રમકડા રાખના રમકડા મારા રામે રમતા રહે. ખરે અરે ભાઈ, જરાક ઊંડો ઉતર, જરાક વિચાર કર, આખું સ્વપ્ન અને આ બાકી આખી રમત સિવાય કંઈ નથી. શંકરાચાર્યજીએ સરસ શબ્દ મૂક્યો, બ્રહ્મ સત્યમ જગત મિથ્યા છે બધું. તું જે જુએ છે જાણે છે એમ માનસ કા સાચું છે, એ કે છે નથી મિથ્યા છે. જ્ઞાનીઓ બીજો શબ્દ મૂકે મૃગજળ છે, ત્રીજો શબ્દ મૂકે સ્વપ્ન છે. સ્વપ્નમાં બધું જ હોય, પોતે બેઠો છે, ચાલે છે, કંઈકને રમાડે છે, કંઈકને દાન આપે છે, કંઈક યુદ્ધ ખેલે છે, વિજય થાય છે, સરઘસ નીકળે છે, વાહવા બોલાય છે, લોકો ચરણ સ્પર્શ કરે છે, એ બધું પોતે જાણે. અને જ્યાં આંખ ઉઘરે ત્યારે પણ મારી નજરે જ મને જ બધા કરતા હતા, તો એ બધું ખોટું, હાવ ખોટું, ગજબ છે. આ મારા લાખ રૂપિયા હતા એ ગયા. અરે આ જ્ઞાન દ્રષ્ટિ ખુલે, જ્ઞાન દ્રષ્ટિ ખુલે ત્યારે આ ચર્મચક્ષુ ખુલતા જે સ્વપ્ન અત્યારે જોવાઈ રહ્યું છે, હું તું બેઠા છીએ ને, એ મારું તમારું સપનું છે. નિંદ્રા થઈ, મોહ નિંદ્રા. પછી એનું સાતત્ય નિત્યત્વ એને લાગે, એનું દિવ્યત્વ એક એક ગુણ એની મેળે મેળે વિચાર થાય કે ઓહો હો આ હું નથી એમ કીધું. આની અંદર પછી વિચારમાં ઊંડો ઉતરે, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. કર વિચારતો પામ, વાંધો ક્યાં છે? અને મનુષ્ય સિવાય કોઈ વિચાર કરી શકે નહીં, અને મનુષ્ય હોવા છતાં વિચાર ન કરે અથવા અવળો વિચાર કરે તો કે આપણે શાસ્ત્રકારો મૂર્ખ કહીએ છે, તો શું કહીએ બીજું? હા, પણ એટલે મૂર્ખ કે વિવેકહીન થયેલો મૂર્ખ થયો ને? મૂર્ખની વ્યાખ્યા શું, બીજો શબ્દ શું? ચાલો આપણે 87 ગાથા. યસ, સંસારી છે એટલે એ સંસારમાં વસતો છે એટલે સંસારના કામ કરે, સંસારનું ચિંતન કરે, સંસારમાં પુરુષાર્થ કરે. સંસારી છે એને સંસાર જ વધ્યા કરે છે. એ સાધક છે, પણ સાધક જ્યાં સુધી સિદ્ધ થયો નથી ત્યાં સુધી તો સંસારી ને. એટલે ઉત્તમ સંસારી કહેવાય, વિરક્ત સંસારી કહેવાય. પણ સંસારીને સિદ્ધની બે કેટેગરી, જીવોના પ્રકાર બે, કાં તો સંસારી અને કાં સિદ્ધ. તો સિદ્ધ એટલે અશરીરી, અશરીરી, અસંગી, અરૂપી, અમૂર્ત. હવે જ્યાં સુધી એ પદ પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી ઓલો મૂઢ સંસારી અને આ જાગૃત સંસારી, સાધક સંસારી, વિવેકી સંસારી. પણ સંસારી તો ખરો જ. આગળ જશો.
આગળ પરિગ્રહ ત્યાગને દેખાડે છે. અજ્ઞાની ગ્રહવા ચહે ત્રિભુવન વસ્તુ અશેષ, બહુવિધ ધર્મ વિશે ખરે એ જીવ ઉભય વિશેષ. જ્ઞાની તથા અજ્ઞાની જીવોમાં આટલો ભેદ છે કે અજ્ઞાની મનુષ્ય અનેક જાતના ધર્મના બહાનાથી આ આખા વિશ્વને નિશ્ચયે લેવાને, ગ્રહણ કરવાને ઈચ્છે છે. અર્થાત અજ્ઞાની જપ તપ આદિ કરીને પણ સંસાર સુખની ઈચ્છા કરે છે, અને જ્ઞાનીઓ ઇન્દ્રિય સુખોને પણ તુચ્છ ગણી તેની અભિલાષા કરતા નથી. વિતરાગ સહજાનંદ એક સુખ આસ્વાદવાળો એવો પોતાનો શુદ્ધ આત્મા જ ઉપાદેય છે એવી રૂચિવાળું સમ્યક દર્શન છે. સમસ્ત મિથ્યાત્વ રાગાદી આશ્રવોથી ભિન્ન જે પરમાત્માનું જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન છે, તથા રાગાદી ભાવોનો ત્યાગ કરી શુદ્ધાત્મ સ્વરૂપમાં નિશ્ચય વૃત્તિ કરવી તે સમ્યક ચારિત્ર છે. તે નિશ્ચય રત્નત્રયને યથાર્થ રીતે જે જાણતા નથી તે મૂઢાત્મા સમસ્ત જગતના પદાર્થોને ધર્મના બહાનાથી ગ્રહણ કરવાની ઈચ્છે છે. અજ્ઞાની જીવો ધર્મનું બહાનું આપીને આખું અંદર તો કરે ધર્મના નામે ઢોંગ કરીને, પણ ઈચ્છા અંદર અભિલાષા તો આખા વિશ્વને નિશ્ચયે ગ્રહણ કરવાની જ હોય છે. એટલે જપ તપ કરીને પણ અંતે ઈચ્છા તો સંસાર સુખની જ કરે છે, કારણ કે સાચું સુખ સમજાયું નથી. રત્નત્રય
નિયાણ તો બહુ નીચેની કક્ષા થઈ. ઇવન આ પોતે હોય, ધર્મી હોય, જ્ઞાની હોય, તો પણ હજુ એને પરનું ગ્રહણ કરવાની જ્યાં સુધી ભાવના છે, તરતમ જોગે રે. પછી ભલે પોતાનું સ્થાન મોટું થાય, પોતાનું નામ મોટું થાય, સિદ્ધિ થાય, પ્રસિદ્ધિ થાય, દુનિયાભરમાં ડંકો વાગે, ચારે બાજુ આપણી નામના થાય, જય જયકાર બોલે, આ બધી અતૃપ્ત વાસનાઓ છે. એ હજુ આખા વિશ્વ સાથે, એટલે વિશ્વમાં એને ફેલાવવું છે, મેળવવું છે, એની અભિલાષા છે. એ કહે છે કે આ જ્ઞાની ને અજ્ઞાનીમાં આ ધર્મના બહાનાથી કરે છે. બોલો, સંસારના બાનાથી જ કરે છે કે મારે દુનિયામાં મારે ફેક્ટરીનું નામ કાઢવું છે, મારો માલ દુનિયાભરમાં વેચાવો જોઈએ અને આપણી બ્રાન્ડનું નામ થવું જોઈએ અથવા આપણા આટલા બધા પ્રકારના પ્રભાવ થવો જોઈએ. એક સંસારનો ભાવ છે એનો. આ ધર્મના બાના ઉપર કરે છે, પેલો સંસારના બાના ઉપર કરે છે. અહીંયા કહે છે ધર્મના બાનાથી વિશ્વને નિશ્ચય લેવાને ગ્રહણ કરવાને ઈચ્છે છે. એને વિશ્વને ગ્રહણ કરવું છે, નામથી કરવું છે, પ્રસિદ્ધિથી કરવું છે, સત્કારથી કરવું છે, પૂજાથી કરવું છે, અનેક રીતે ધર્મના બાનાથી. એટલે જપ તપ આદિ કરીને પણ એને માટે કદાચ મોટામાં મોટો તપ કરવો પડે તો પણ કરીને, એને માટે કદાચ કોઈ દુનિયાવી ત્યાગ કરવો પડે તો પણ કરીને, એની ઈચ્છા શું હોય છે, એની પ્રેરણાબળ શું હોય છે, જગતની અંદર એને પહોંચવું છે. એની પ્રેરણા બિંદુ જગત છે. જગતમાં ફેલાવવું છે, જગતમાં મેળવવું છે, જગતને ગ્રહણ કરવું છે. આ ધર્મના બાના હેઠળ પણ કરવું છે. જેમ આપણે કહ્યું ને, ઓલાએ કહ્યું, એક મહારાજે વચમાં હતા કે મારે 258 ઉપવાસ થયા હતા કે એટલા થયા હતા, એક બોમ્બેમાં કેટલા ઉપવાસ કર્યા હતા, હા કેટલા ઉપવાસ કર્યા હતા, એ કે મારો રેકોર્ડ તોડવો છે ગિનિસ બુકનો. હવે અનશન ઉપવાસ કરવા જૈન ધર્મના આવો તો એની અંદર ભાવ કયો પૂછ્યું તો કે મારે તો ગિનિસ બુકનો રેકોર્ડ તોડવો છે. કોઈ કેટલા કર્યા છે, કયો દુનિયામાં સૌથી વધારે રેકોર્ડ કેનો છે, જેમ હાઈ સ્પીડનો લોંગ જમ્પનો હોય ને એમ, કે ભાઈ આટલો છે તો કે વધારેમાં વધારે ઉપવાસ અત્યાર સુધી કેટલા થયા, તો કે આગમની અંદર આવે છે કે પેલી શ્રાવિકાએ 6 મહિનાના, ચંપા નામની શ્રાવિકાએ 6 મહિનાના કર્યા, 180 દીધા આપણે, એથી વધારે. ચંપા શ્રાવિકાને નાને કઈ લેવા દેવા નહીં. ધર્મના બાને પણ વિશ્વને ગ્રહણ કરવું છે કે આ રેકોર્ડ આપણા નામે થવો. શું કેવું હવે, અને એને માટે થઈને અહીંથી દોડે બધા દર્શન કરી આવીએ આપણે. હવે કોઈ વિચાર ન કર્યો કે આને જગત રેકોર્ડ તેડવા માટે ભૂખ્યો રહે છે, તો એના દર્શન કરવા જઈને હું શું પામીશ. તો કે તમે જવાના છો, તમે જે હોરી ગયો, તું ઘરે બેઠો 2 વાર જમીને પણ પ્રભુનું સ્મરણ કરીશ ને તો એના કરતા મુક્તિની નજીક આવીશ. કોણ કહે, સમજણ બહુ મોટી ચીજ છે. આમાંથી આ સમજવાનું આ છે કે વિતરાગ એ સહજ આનંદ, એક સહજ સુખ છે. એનો ઉપવાસ છે એ પણ એક સહજ સુખનો, કોઈ કરે કે ન કરે, કોઈએ કર્યું હોય કે ન કર્યું હોય, એની સાથે એનું લક્ષ્ય જ નથી. સહજ આનંદ, મને આ ક્રિયાથી કરવાથી સુખની અનુભૂતિ, પોતાના સ્વરૂપની અનુભૂતિમાં લીન થાય છે, માટે કરું છું. એને અહીંયા જ્ઞાની અને અજ્ઞાની બે વચ્ચેનો પરિગ્રહ ત્યાગ, આ ત્યાગ છે. એ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ છૂટે છે, આભ્યંતર પરિગ્રહ છૂટતો નથી. ભલભલા આચાર્યોને, ભલભલા જ્ઞાનીઓને, ભલભલા ઉપદેશકોને બાહ્ય પરિગ્રહ તૂટે છે, આભ્યંતર પરિગ્રહ છૂટતો નથી. અને આ આભ્યંતર પરિગ્રહ છે પોતાની સ્વકીર્તિ, પ્રશંસા, સત્કાર, પૂજા, મનામણી, સિદ્ધિ, પ્રસિદ્ધિ, આ બધો સ્વપરિગ્રહ અભ્યંતર છે, એ છૂટી શકતો નથી. એટલે કે છે આ શુદ્ધાત્મ સ્વરૂપમાં નિશ્ચય વૃત્તિ એની થતી નથી, એની ચારિત્રની અંદર સ્ખલના છે. એટલે કે છે તરતમ જોગે રે તરતમ, એનો બોધ અમને મળે છે પણ પ્રભુ વાસિત બોધ આધાર. વિતરાગનો બોધ નિર્વાસિત બોધ છે, નિર્ગ્રંથનો બોધ નિર્વાસિત બોધ છે, સાચા સદગુરુનો બોધ નિર્વાસિત બોધ છે. બાકી બધા બોધ જ્ઞાની હોવા છતાં ધર્મના બહાના હેઠળ વાસિત બોધ છે. આ વાસિત બોધ જીવનું કલ્યાણ કરી શકે નહીં, એ મુક્તિનું કારણ બની શકે નહીં. આનંદગણ થાકી ગયા, અને એને છેલ્લે લખ્યું, કાળ લબ્ધિ લઈ પંથ નિહાળ સૂર્ય, એ અવલંબન. હવે એ આશા રાખી પ્રભુ કે અમારી કાળ લબ્ધિ પાકે અને અમને આવા સાક્ષાત નિર્વાસિત તીર્થંકર પ્રભુનો યોગ થાય, ત્યારે હવે અમારી શ્રેણી અમે ચડી શકશું. અદભુત વાત છે. ક્યાં છે એવા પુરુષો? કૃપણદેવ લખે કે ક્યાં છે એવા જ્ઞાનીઓ કે જ્યાં જઈને અમે વિશ્રાંતિમાં રહીએ, સાતા પામીએ. કલ્પદ્રુમ સમાન જ્ઞાની સત્પુરુષનું જીવન કલ્પદ્રુમ સમાન છે, જેની શીતળ છાયા હેઠળ જતા જીવના તમામ વિકલ્પો શાંત થઈ જાય, એક પણ પ્રકારની એના મનની અંદર સંસાર સંબંધી વિકલ્પ ઉઠે નહીં. આ તો ધર્મના બાના હેઠળ વિકલ્પો વધતા જાય. ધર્મમાં નહોતો ગયો ત્યાં સુધી સાવ શાંત બેઠો હતો, એની પ્રવૃત્તિ વધારે નહોતી, પણ જેવો ઘૂસ્યો એવો દોડાદોડને તોફાનમાંથી નવરો ન થયો. એટલે તને આ અભરખો ક્યાંથી કેડો? ધર્મના બાના હેઠળ પરિગ્રહ ત્યાગ અભ્યંતર થવો જોઈએ, ન થયો. આ પરિગ્રહ આ દેખાડે છે કે આ તો ઉલટાનું ગ્રહણ કરવા માંડ્યો. એટલે ધર્મ એને આ રીતે પરિણમવો જોઈએ, એ યથાર્થ રૂપમાં દ્રષ્ટિ ન હોવાને કારણે. બાકી માર્ગનું સાધન તો આ જ છે, એને આત્મકલ્યાણ કરવા માટે સાધન શું? આ જ માર્ગ કયો? સંસારનો નહીં, વૈરાગ્યનો. તો વૈરાગ્યના માર્ગના જેટલા આલંબન છે એ આલંબન એ લીએ, યાત્રાઓ કરે, તપ વિધાન કરે, વ્રત વિધાન કરે, પૂજા વિધાન કરે, બધું કરે, પણ એની દ્રષ્ટિ જો નિર્મળ અને શુદ્ધ હોય તો એ પોતે જેમ જેમ સમજતો જાય તેમ તેમ સમાતો જાય. પછી એનો અંદરનો ભાવ ઉછળે નહીં, જગતલક્ષી ન થાય, સ્વલક્ષી થાય. અહીંયા વાત એ કે છે કે એ સ્વલક્ષી થાય જગતમાં, તપ જપ તપ કરીને પણ એ સંસાર સુખની ઈચ્છા ન કરે. અહીંયા તો જપ તપ કર્યા પછી વાંચે કે વરઘોડો કેદી છે, બહુમાન કેદી છે, અને આપણે બહુમાનમાં જવું છે તેની પાછા બધા સગા સંબંધને જાણ કરવાની છે. બોલો, આખા તપનો સરવાળો ક્યાં આવ્યો? લેવા લૌકિકમાં. ન કરવું એમ નથી, તપ જ કરવા. તપથી જ તારા ચિત્તની શુદ્ધિ થશે, આત્માની શુદ્ધિ થશે, કર્મની નિર્જરા થશે. પરંતુ એની અંદર તું નવું તોફાન શરૂ કરીશ તો તપ નાશ પામે છે. આગળ આવ્યું ને, તપશ્ચરણાદી નાશ પામે છે. એ તો બધું કર્યું કર્યું ગયું તારું, એ વાત મૂકે છે. મૂઢાત્મા છે એ સમસ્ત જગતના પદાર્થને ધર્મના બહાનાથી ગ્રહણ કરવાને ઈચ્છે છે. સાચું અધ્યાત્મ ગ્રહણમાં છે કે ત્યાગ છે? અને ત્યાગમાં એટલે જે ગ્રહાયેલું છે અત્યાર સુધી અજ્ઞાનને કારણે, મૂર્તાને કારણે, એ છોડવું છે. અને એવું છોડવું છે કે પછી એક સ્થિતિ એવી અદ્ભુત દશા પ્રાપ્ત થાય કે લેવે કો નહીં ઠોર, દેવે કો નહીં મીઠ. હવે લેવું શું અને ગ્રહણ ત્યાં કરવું છે, એની કડાકૂટમાંથી પણ એ નાથ મુક્ત થયા છીએ. આ સ્થિતિ ધર્મના સહારે પહોંચી, ઓલું ધર્મના બહાનાથી વધુ ને વધુ ગ્રહણ કરતો થયો, અને આ ધર્મના સહારાથી વધુ ને વધુ છોડતો ગયો, તો કે જે હવે મારી પાસે કંઈ છોડવા જેવું પણ છે, લેવા જેવું પણ નથી. અબ કહાં કછું ઉભર્યું હોય કે કછું કરનું હોય, હવે શું બાકી છે કે મારે હવે કંઈક કરવાનું છે? કાંઈ કરવાનું નથી, નિજ સ્વરૂપની અંદર નિર્લીન થવાનું છે. હવે કંઈ કરવાનું નથી, એટલે એટલી કૃતકૃત્યતા એને શબ્દ મૂક્યો છે. આવી કૃતકૃત્યતા પ્રાપ્ત થાય એ અહીંયા પરિગ્રહ ત્યાગ એ સાચું મુનિપણો છે. જો પરિગ્રહ ત્યાગ ન થાય, અભ્યંતર બાહ્યની તો વાત નથી, બાહ્ય છોડી દીધો. જો કે બાહ્ય છોડનારા બાહ્ય તો પાછું બીજું પોતાનું હોય તો પકડો, વેશને પાઠને ગ્રંથને બધું પકડે એને એની વાત મૂકે છે વિશેષ અવસર.